चरणोन्नति करा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
जैन सिद्धांत प्रश्नोत्तर माला भाग बीजो એનો પ્રશ્ન 154 ચાલે છે। પ્રશ્ન 154 કમ્પ્યુટરમાં પાનું 359। પ્રશ્ન 154નો પહેલો ભાગ આપણે કર્યો છે, બીજો ભાગ બાકી છે। અહીંયા પ્રશ્ન 154 શું છે કે જો એમ છે તો જીન માર્ગમાં બંને નયોનું ગ્રહણ કરવાનું કહ્યું છે તેનું શું કારણ? નિશ્ચય નય અને વ્યવહાર નય બંનેનું ગ્રહણ કરવાનું કહ્યું છે તો તેનું શું કારણ? કેમ કે આ પ્રશ્ન 154, 153 અને 152 વગેરે થયા એના અનુસંધાનમાં કરવામાં આવ્યો। કેમ કે 153માં નિશ્ચય ચારિત્ર અને વ્યવહાર ચારિત્રની વાત લીધી કે બે પ્રકારનું છે તો ના પાડી કે ના એક જ પ્રકારે છે। એની પહેલા 152ની અંદર એ દર્શન સંબંધી અને એની પહેલા જ્ઞાન સંબંધી અને એની પહેલા દર્શન સંબંધી એવું બે પ્રકારે નિશ્ચય દર્શન કે નિશ્ચય જ્ઞાન કે નિશ્ચય ચારિત્ર અને એ જ રીતે વ્યવહાર એમ છે એ બધા પ્રશ્નો કરી અને એના ઉત્તર રૂપે આપ્યું કે નિરૂપણ બે પ્રકારે છે પણ જે નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય જ્ઞાન અને નિશ્ચય ચારિત્ર છે તે જ સાચું ચારિત્ર છે। એ બધી વાત આવી એટલે પછી અહીંયા આ પ્રશ્ન મૂક્યો કે એવું છે તો પછી બે પ્રકારે અહીંયા ગ્રહણ કરવાનું કહ્યું છે એનો શું અર્થ? જો એમ છે તો પછી જીન માર્ગમાં બંને નયોનું ગ્રહણ કરવાનું કહ્યું છે તેનું શું કારણ? અને એમાં પહેલો ઉત્તર આપણને આપવામાં આવ્યો એ આજે જરા વાંચી લઈએ અને પછી આગળ વધીએ કે જીન માર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચય નયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને તો સત્યાર્થ એમ જ છે એમ જાણવું તથા કોઈ ઠેકાણે વ્યવહાર નયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે એમ જાણવું અને એ પ્રમાણે જાણવાનું નામ જ બંને નયોનું ગ્રહણ છે। પણ બંને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી આ પ્રમાણે પણ છે એવી રીતે નથી એમ કહેવું છે અહીંયા। પણ બંને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બંને નયો ગ્રહણ કરવાનું કહ્યું નથી। આ મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી લેવામાં આવ્યું। હવે અહીંયા એક બીજો ઉત્તર આપ્યો છે એ સમયસારની ગાથા 276-277 ની ટીકામાંથી લેવામાં આવ્યું છે। તો અહીંયા કહે છે કે આચારાંગ આદિ શબ્દશ્રુત તે જ્ઞાન છે। બારંગની વાત કરીએ છીએ બધા આચારાંગથી શરૂ કરીને બધા એ બધા શબ્દશ્રુત તે જ્ઞાન છે કારણ કે તે શબ્દશ્રુત જ્ઞાનનો આશ્રય છે। જીવાદી નવ પદાર્થો દર્શન છે કારણ કે તે નવ પદાર્થો દર્શનનો આશ્રય છે અને છ જીવનિકાએ ચારિત્ર છે કારણ કે છ જીવનિકાએ ચારિત્રનો આશ્રય છે। હવે આ પ્રમાણે વ્યવહાર છે, આ વ્યવહારની વાત કરી। હવે મૂળ ગાથા 277માં આપણે જરા જોઈએ તો એમાં એ વાત લીધી છે અને એનો આપણે જરા વિસ્તાર સારી રીતે કરીએ તો વધારે સહેલાઈથી સરસ રીતે સમજાશે। મૂળ વાત તો એટલી જ છે કે આચારાંગ આદિ શબ્દશ્રુતનું જાણવું એ બધા અંગો એ બધા એ શ્રુત જ્ઞાન છે, શબ્દશ્રુત છે। 12 અંગના જ્ઞાનની વાત કરીએ છીએ તો એ અંગનું જ્ઞાન કરવું એ શબ્દ દ્વારા જ્ઞાન કરવામાં આવે છે, એટલે એ શબ્દ શ્રુત છે અને એનું જાણવું. એ જ રીતે જીવાદી નવ પદાર્થોનું શ્રદ્ધાન કરવું કે આ પ્રમાણે નવ તત્વો છે, પહેલું જીવ, બીજું અજીવ, એટલે અજીવમાં પાંચ આવી જાય અને એ સિવાય બાકી જે છે તે પર્યાય છે, બાકી બધા પર્યાય છે, એ ક્ષણિક છે. એટલે કે જીવ અને પૂતગળ એના સંયોગને લીધે થઈ અને એના સંબંધને લીધે થઈને થતી પર્યાયો છે, એ પ્રમાણે નવ પદાર્થોનું જે શ્રદ્ધાન કરવું, તથા છ કાયના જીવોની રક્ષા. છ જીવની કાય એટલે ચારિત્ર એમ કહ્યું, એનો અર્થ થાય કે છ જીવની કાયની રક્ષા, છ કાયના જીવોની રક્ષા. એ સર્વ હોવા છતાં, આ બધું હોવા છતાં અભવ્યને જ્ઞાન, દર્શન, ચારિત્ર નથી હોતા. આવું હોવા છતાં પણ અભવ્ય જીવ હોય એને જ્ઞાન નથી હોતું, દર્શન પણ નથી હોતું અને ચારિત્ર પણ નથી હોતું. આ જે પ્રમાણે કહ્યું કે શબ્દ શ્રુતનું એને જાણવું પણ હોય, આ પ્રમાણે તત્વોની એને શ્રદ્ધા હોય અને છકાઈના જીવોની રક્ષા એ ભાવ પણ હોય, છતાં પણ એમ કે છે, આવું હોવા છતાં પણ અભવ્યને જ્ઞાન, દર્શન, ચારિત્ર નથી હોતા, તેથી વ્યવહાર નહીં તો નિષિદ્ધ છે. એટલા માટે વ્યવહાર નહીંનો નિષેધ કરવામાં આવ્યો. વ્યવહાર નહીંથી જે શ્રદ્ધા છે, જે પ્રકારે જ્ઞાન છે અને જે પ્રકારે વ્યવહાર નહીંથી ચારિત્ર છે, એ બધું જ અભવ્યને હોવા છતાં પણ એ અભવ્ય છે. અભવ્ય છે એટલે કે એ મુક્તિને પ્રાપ્ત કરી શકતો નથી, સમ્યક દર્શન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન રૂપે પરિણમી શકતો નથી. એટલે કે પોતે ભગવાન આત્મા એ જ્ઞાન રૂપે પરિણમી શકતો નથી. બધું માન્યતામાં બધું છે અને એને પણ અભ્યાસ કર્યો છે, દ્રવ્ય સ્ત્રોતનો ઘણો અભ્યાસ છે, એને અગિયાર અંગનું પણ જ્ઞાન હોઈ શકે, અગિયાર અંગ અને નવ પૂર્વ સુધી જ્ઞાન હોઈ શકે, પણ તેમ છતાં એ બધું જાણવું છે અને એ જ રીતે એને નવ તત્વોની પણ બરાબર શ્રદ્ધા હોય અને એ જ રીતે એને છ કાયના જીવોની રક્ષાનો બરાબર ભાવ વર્તતો હોય, એ રીતે જ એનું વાહ્યમાં ચારિત્ર પણ હોય, તેમ છતાં પણ અહીંયા કહે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર નથી હોતા. એવા અભવ્ય ને આ બધું હોવા છતાં નથી હોતા એનો અર્થ એ થાય છે કે એ બધો વ્યવહાર છે તે નિષિદ્ધ છે. તેથી વ્યવહાર નહીં નિષિદ્ધ છે, એટલે કે વ્યવહાર નહીં ને નિષેધી અને નિશ્ચય નહીંથી જેવું જ્ઞાન, દર્શન, ચારિત્રનું સ્વરૂપ છે એવું સ્વીકારવું અને સાધવું, એવું સાધવું, એવું આત્મસાત કરવું, એટલે એવું કરવામાં શું કરવું, તો એની અહીંયા થોડી વિશેષતાથી વાત કરી દીધી છે કે તેથી વ્યવહાર નહીં તો નિષિદ્ધ છે અને શુદ્ધ આત્મા હોય ત્યાં જ્ઞાન, દર્શન, ચારિત્ર હોય જ છે. તેથી નિશ્ચય નહીં એટલે જ શુદ્ધ આત્માના દર્શન, શુદ્ધ આત્માના જ્ઞાન અને શુદ્ધ આત્માનું ચારિત્ર, એવો નિશ્ચય નહીં છે, એ આદરવા યોગ્ય છે, આશ્રવ કરવા યોગ્ય છે અને એનાથી વિરુદ્ધ જે વ્યવહાર નહીં કરો કયો તે વ્યવહાર નહીં નિષેધ કરવા યોગ્ય છે. માટે શુદ્ધ નહીં ઉપાદેય કયો છે અને વ્યવહાર નહીં છે તે જાણવા યોગ્ય કયો છે, ઉપાદેય કયો નથી. આ વાત મૂળ તો 277મી ગાથામાં કહેવામાં આવી છે. આપણે 277મી ગાથા જરાક વાંચીએ અને થોડી એને લઈએ, સમજીએ, કેમકે હવે બધાનું લેવલ એટલું થયું છે કે ગાથાને સમજી શકે એટલું લેવલ બધાનું થયું છે. તો આપણે 277 ગાથા લઈએ. અહીંયા એ 277 ગાથાની શરૂઆતની અંદર અહીંયા કહેવામાં આવ્યું છે કે હવે પૂછે છે કે નિશ્ચય નહીં વડે નિષેધ, સમયસાર ગાથા 277, સમયસાર ગાથા 277. જો તમને કોમ્પ્યુટરમાં સગવડ હોય તો સમયસાર ખોલી શકશો, એનું કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 443 છે. તત્વધારા.com ઉપર સમયસાર પુસ્તક આપવામાં આવ્યું છે, તમારી પાસે પણ સમયસાર પુસ્તક હોય તો તમે ખોલો 277 ગાથા, અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 443 સમયસાર. તો 277 ગાથાની પહેલા અહીંયા જે વાત કરી છે એ જરા આપણે સમજીએ. પહેલા કહે છે કે હવે પૂછે છે કે નિશ્ચય નહીં વડે નિષેધ્ય, અર્થાંત નિષેધવા યોગ્ય, નિશ્ચય નહીં વડે નિષેધવા યોગ્ય જે વ્યવહાર નહીં, અને વ્યવહાર નહીંનો નિષેધક જે નિશ્ચય નહીં, તે બંને નયો કેવા છે એવું પૂછવામાં આવતા વ્યવહાર અને નિશ્ચયનું સ્વરૂપ કહે છે. એટલે 277મી ગાથા વ્યવહાર અને નિશ્ચય નયનું સ્વરૂપ જણાવનારી ગાથા છે. નિશ્ચય નય કે જે વ્યવહાર નયને નિષેધે છે, નિશ્ચય નય વડે નિષેધ્ય શું છે, વ્યવહાર નય છે. નિષેધવા યોગ્ય વ્યવહાર નય એટલે નિશ્ચય નય, અને વ્યવહાર નયનું સ્વરૂપ કેવું છે એ અહીંયા 276 અને 277 ગાથામાં કહ્યું છે. એટલે 276-277 ગાથા બંને સાથે આપી છે, અને એની પહેલા આ વાત લઈ અને પછી અહીંયા ગાથા કહેવામાં આવી છે. આચાર આદિ જ્ઞાન છે, જીવ આદિ દર્શન જાણવું, ષટ જીવની કાય ચરિત છે, એ કથન નય વ્યવહારનું, એ 276 છે. અને મુજ આત્મનિશ્ચય જ્ઞાન છે, મુજ આત્મદર્શન ચરિત છે, મુજ આત્મ પ્રત્યાખ્યાન અને મુજ આત્મસંવર યોગ છે, આ 277. તો એના ગાથાર્થમાં અહીંયા કહે છે કે આચારંગ આદિ શાસ્ત્રો તે જ્ઞાન છે, જીવ આદિ તત્વો તે દર્શન જાણવું, અને છ જીવ નિકાય તે ચારિત્ર છે, એમ તો વ્યવહાર નય કહે છે. આ 276 ગાથાનો અર્થ કર્યો છે. અને 277 ગાથાનો અર્થ અહીંયા કર્યો છે કે નિશ્ચયથી મારો આત્મા જ જ્ઞાન છે, મારો આત્મા જ દર્શન અને ચારિત્ર છે, મારો આત્મા જ પ્રત્યાખ્યાન છે, મારો આત્મા જ સંવર અને યોગ સમાધિ ધ્યાન છે. આ 277 ગાથાનો અર્થ કયો? ફરીથી જરાક સમજીએ અર્થને અને પછી ટીકા ઉપર જઈએ. શું કહ્યું? 276ની અંદર વ્યવહાર નયનું સ્વરૂપ જે દર્શાવવું છે એ જે રીતે દર્શાવવામાં આવ્યું કે આચારંગ આદિ એટલે જે 12 અંગ છે એ બધા અંગની વાત કરીને કહ્યું કે એ અંગ આદિ શાસ્ત્રો તે જ્ઞાન છે. શાસ્ત્રોમાં લખાયેલું જે કંઈ છે તે શાસ્ત્રોને જ્ઞાન તરીકે કહેવામાં આવ્યા. એટલે આચારંગ આદિ શાસ્ત્રો તે જ્ઞાન છે, અને જીવ આદિ તત્વો તે દર્શન જાણવું. એટલે કે જીવ આદિ તત્વો જે છે એની શ્રદ્ધા જીવ આદિ તત્વોની શ્રદ્ધાને શ્રદ્ધા કહી છે, એને સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે વ્યવહાર નહીંથી. અને છ જીવની કાય તે ચારિત્ર છે, એટલે કે છ જીવની કાયના રક્ષાના ભાવ, એની રક્ષા તે ચારિત્ર, છ જીવની કાયની રક્ષાનો ભાવ છે તે ચારિત્ર છે, એમ વ્યવહાર નહીં કહે છે. આ 276માં કહેવામાં આવ્યું. એટલે વ્યવહાર નહીંનું સ્વરૂપ છે તે આ પ્રકારે દર્શાવવામાં આવ્યું. અને પછી 277ની અંદર નિશ્ચય નહીંનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું કે નિશ્ચયથી શું છે, તો કે નિશ્ચયથી તો મારો આત્મા જ જ્ઞાન છે, મારો આત્મા જ દર્શન અને ચારિત્ર છે. આત્મા જ જ્ઞાન છે. કેમ આત્મા જ જ્ઞાન છે? કે આત્માનો જ્ઞાન ગુણ છે, તે સમર્થ ગુણ છે, અને એમાં જ બધું જ્ઞાન ભર્યું પડ્યું છે. એનો ઉઘાડ થાય એટલે બધું જ જ્ઞાન થાય છે. એને બહારથી કોઈ જ્ઞાન લેવા જવાની જરૂર નથી. પોતાનું સ્વરૂપ જ્ઞાનમય છે. ચૈતન્યપણું જે છે સમયે સમયે આત્મા જ્ઞાન કરે છે, એવું ચૈતન્યપણું પડ્યું જ છે, અંદરમાં જ પડ્યું છે. એટલે કે એને જ્ઞાન કરવા માટે ક્યાંય બહાર જવું પડતું નથી. એ પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરે છે, અને એને પોતાના સ્વરૂપનું જ્ઞાન અને ભાન છે, એટલે જગતના બધા જ પદાર્થોનું જ્ઞાન અને ભાન છે. અને બીજી રીતે કહીએ તો કે સ્વ પર પ્રકાશક જ્ઞાન છે, એટલે પોતાના સ્વરૂપને પ્રકાશનારું એ જ્ઞાન છે, અને એ જ વખતે જગતના બધા જ પદાર્થોને પ્રકાશનારું એ જ્ઞાન છે. એવું પૂર્ણ જ્ઞાન, એવું સર્વજ્ઞપણું આત્મામાં ભર્યું પડ્યું છે, એટલે નિશ્ચયથી મારો આત્મા જ જ્ઞાન છે, બીજું કંઈ જ્ઞાન નથી. બીજું બધું જે કંઈ કહેવામાં આવે એ તો શબ્દ છે, જે ભાષાના શબ્દ છે તે ભાષાના શબ્દ છે, અને શબ્દ પૂતગળ છે, શબ્દ છે તે પૂતગળ છે, અને પૂતગળ કંઈ જ્ઞાન નથી. જ્ઞાન આત્માનો ગુણ છે, આત્માનો ગુણ છે, જ્ઞાન છે તે આત્માનો ભાવ છે એ જડ નથી, જ્યારે શબ્દ છે તે તો જડ છે, શબ્દ છે તે જડની પર્યાય છે, એટલે નિશ્ચયથી મારો આત્મા જ જ્ઞાન છે, મારો આત્મા જ દર્શન અને ચારિત્ર છે. તે જ પ્રકારે જે શ્રદ્ધા કરવાની છે તે કોની શ્રદ્ધા કરવાની છે? એ નવ તત્વોમાં શ્રદ્ધા કોની કરવાની છે? કે પોતે પોતાની જ શ્રદ્ધા કરવાની છે. પહેલું ભેદ જ્ઞાન એને પોતાથી સ્વથી બીજું બધું જુદું છે, ભિન્ન છે એવું સ્વ અને પરનું ભેદ જ્ઞાન વર્તે છે. અને પછી એટલા ભેદ જ્ઞાનથી વાત નથી બનતી, એટલે એ આગળ વધી અને પોતે પોતાનું સ્વરૂપ કેવું છે એને જાણે છે, એને શ્રદ્ધે છે. પછી એ પ્રકારે શ્રદ્ધા હોય છે. એટલે જ્યાં નવતત્વની શ્રદ્ધા આવી ત્યાં એને પોતાની શ્રદ્ધા એમાં આવી જાય છે. નવતત્વમાં એ પોતે તો ખરો કે નહીં? નવતત્વ વાત કરે પણ એ નવતત્વમાં પોતે છે કે નથી? તો નવતત્વની શ્રદ્ધા એટલે પોતાના સ્વરૂપની શ્રદ્ધા એમાં આવી જાય છે, એમાં એ આવી જાય છે. આપણને બધાને એક ટેવ પડી ગઈ છે કે જાણે બીજા વિશે વાત કરતા હોય એની રીતે, આત્મા આવો અને આત્મા તેવો, પણ ભલા માણસ તું આત્મા છે કે નથી? તો હું આવો અને હું તેવો એમ કેમ કહેતો નથી? હું આવો ને હું તેવો કહેવું જોઈએ ને? તો ત્રીજા પુરુષ એક વચનથી વાત કરે બધી, આત્મા આવો ને આત્મા તેવો, જાણે કે એને તો કઈ આત્મા સાથે લાગતું ઓળખતું જ નથી, એ તો આત્મા જ નથી. આ રીતે જે અભ્યાસ કરવામાં આવે ને, આ પંડિતાઈની રીતે અભ્યાસ કરવામાં આવે ને, એટલે પછી છીછરાપણું રહી જાય, એમાં ઊંડાણમાં જવાય જ નહીં, બહારના બહારમાં રમ્યા કરે, બધી વાતો કર્યા કરે, પ્રશ્ન પણ કરે, એના ઉત્તર પણ મેળવે, તર્ક પણ કરે અને બધું ચાલે, પણ બધું બહારમાં ને બહારમાં. કેમ કે આત્મા આવો ને આત્મા તેવો એવી રીતે જ્ઞાન કરવાની રીત છે, એવી રીતે આ જ્ઞાન કર્યા કરે. એ જ્ઞાન નથી, એ સાચું જ્ઞાન નથી. હું કોણ છું? હું આત્મા છું અને પછી જે બધું છે તે હું છું એમ કરીને જયારે એ મનન મંથન ચિંતન કરે ત્યારે એવા સ્વરૂપ શુદ્ધ સ્વરૂપની એ પ્રાપ્તિ કરી શકે, એ સિવાય થાય નહીં. એટલે આત્માનું જ્ઞાન તે જ જ્ઞાન છે એમ વારંવાર ગુરુદેવ કહે છે. એનો અર્થ એ છે, આત્માનું જ્ઞાન તે જ જ્ઞાન એમ કહીને કહેવું શું છે? કે હું આ છું, હું આ છું ને એનું જ જ્ઞાન, એ જ જ્ઞાન, બીજું કોઈ સાચું જ્ઞાન નથી. જેની પ્રાપ્તિ કરવાની છે એનું સ્વરૂપ, એનું જ્ઞાન, એ જ્ઞાન, તે જ્ઞાન, બીજું કંઈ જ્ઞાન ન હોય. બીજી બધી માહિતી, પર સંબંધીની બધી માહિતી કહેવાય, પણ હું કોણ છું એ જ્ઞાન છે જે, તે જ જ્ઞાન. કેમ કે આત્મા અનાદિથી પોતે પોતાનું જ્ઞાન કરતો જ રહ્યો છે, એવું ક્યારેય નથી બન્યું કે એને પોતાનું જ્ઞાન નથી થતું. એને તો પોતે પોતા પણ છે, એ તો જ્ઞાન રહ્યું જ છે, માત્ર એ બહારમાં એના ઉપયોગ જાય છે એટલે એ તરફ દ્રષ્ટિ નથી કરતો. જેવો એ અંતરમાં દ્રષ્ટિ કરે છે એટલે તરત ત્યાં હાજર જ છે પોતે, ભગવાન આત્મા ત્યાં જ બેઠો છે, ક્યાંય ગયો નથી, ક્યાંય શોધવા જવો પડતો નથી. એટલે એવું એનું જ્ઞાન, જે આત્માનું જ્ઞાન છે એને જ જ્ઞાન કહ્યું છે. એટલે અહીંયા કહે છે કે મારો આત્મા જ જ્ઞાન છે, મારો આત્મા જ દર્શન, એટલે એની જ શ્રદ્ધા જે છે તે જ શ્રદ્ધા, આત્માની જ શ્રદ્ધા, બીજા કોઈની શ્રદ્ધાની વાત અહીંયા કરવી નથી. કેમ કે બીજા અન્યની શ્રદ્ધા કરીને એને પ્રયોજન કોઈ સિદ્ધ થતું નથી. બીજા બધા પદાર્થોની કોઈ પણ પ્રકારે શ્રદ્ધા કરે તો એથી કોઈ એને પ્રયોજન સિદ્ધ નથી થતું. એટલે એ પોતે પોતાનું જે સ્વરૂપ છે એની જ શ્રદ્ધા, એ જ બરાબર છે. એટલે એ દર્શન અને ચારિત્ર છે, મારો આત્મા જ ચારિત્ર છે. જ્યાં હું રહ્યો છું એ ભાવે હું રહું એટલે ચારિત્ર આવી જાય છે. હું શુદ્ધ આત્મતત્વ છું અને શુદ્ધ આત્મા શું કરે છે? તો કે કંઈ કરતો નથી. શુદ્ધ આત્મા કંઈ કરતો જ નથી, એ અકર્તા છે, અભોક્તા છે. એ એક તણકલાના બે ટુકડા પણ કરતો નથી, એ તણકલાને સ્પર્શતો પણ નથી. એવું ભગવાન આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે. તો એ એવો જ આત્મા એવા ભાવે પરિણમે છે. એટલે હું જે છું એ જ ચારિત્ર છે, બીજા કોઈ ચારિત્રના વર્ણનની પછી જરૂર પડતી નથી, પછી બીજા ચારિત્રની વાત રહેતી નથી. એટલે અહીંયા નિશ્ચયથી મારો આત્મા જ જ્ઞાન છે, મારો આત્મા જ દર્શન અને ચારિત્ર છે, મારો આત્મા જ પ્રત્યાખ્યાન છે, મારો આત્મા જ સંવર અને યોગ છે. સંવરને યોગની વાત અને પ્રત્યાખ્યાનની વાત લીધી. પ્રત્યાખ્યાન પચખાણ, આપણે પચખાણ કહીએ છીએ પ્રત્યાખ્યાન, કે આ હવે ભવિષ્યમાં નહીં કરું એના, પણ એ ક્યાં થાય? એ આત્માનો જ એ ભાવ છે કે પોતે એ શુદ્ધ ભાવે રહે છે, એ જ પ્રત્યાખ્યાન છે. અને શુદ્ધ ભાવે પરિણમવાની પ્રતિજ્ઞા કરીને શુદ્ધ ભાવે રહી જવું, તો કયો ભાવ? આત્માનો જે ભાવ છે તે જ પ્રત્યાખ્યાન. બીજું પ્રત્યાખ્યાન શું? કે બારમાં કંઈ કરવું જ નથી, બારમાં એ કરી શકતો નથી, તો પછી બહારનું કંઈ ન કરવું કે કરવું એવી પ્રતિજ્ઞા જે છે એ લાગુ પડતી જ નથી. પ્રત્યાખ્યાનમાં પ્રતિજ્ઞા છે. પ્રત્યાખ્યાનનો અર્થ શું છે? પ્રતિજ્ઞા. પ્રતિક્રમણ કરી અને પ્રત્યાખ્યાન કરવામાં આવે એટલે બધા સાંજે શું કરે કે જો ભાઈ પાણી બરાબર પી લેજો, પછી પ્રતિક્રમણ કર્યા પછી પાણી નહીં પીવાય. કેમ? તો કે પછી પચખાણ કરવા પડશે ને, એટલે પચખાણમાં પછી પ્રતિક્રમણ કર્યા પછી પાણી ના પીવાય. પ્રતિક્રમણ કરીને પછી સાંજે કઈ જમાય નહીં ને પાણી પણ ના પીવાય. એટલે કે તમે ધ્યાન રાખજો, એ પ્રત્યાખ્યાન એ રીતે સમજે, પછી આગળ બીજી વાત કઈ નહીં. પ્રત્યાખ્યાનમાં તો પ્રભુ એવો ભાવ છે કે પ્રતિજ્ઞાનો ભાવ છે. અને પ્રતિજ્ઞા કેવી પ્રતિજ્ઞા? કે હું મારા સ્વરૂપે રહીશ, મારા સ્વરૂપના ભાવે જ રહીશ. મારું જેવું સ્વરૂપ છે, જે ભાવ છે, એ ભાવે રહીશ. એનું નામ પ્રત્યાખ્યાન છે, બીજું કોઈ પ્રત્યાખ્યાન નથી. પ્રત્યાખ્યાન એટલે હું મારા સ્વરૂપમાં રહીશ, સ્વરૂપના ભાવે રહીશ, એ પ્રતિજ્ઞા, એ જ પ્રત્યાખ્યાન છે. એટલે પછી એમાં બીજાની કોઈની અપેક્ષા રહેતી નથી. બાહ્ય ચારિત્ર એમાં આવી ગયું બધું. હું સ્વરૂપના ભાવે રહું એટલે પછી એમાં પછી સ્વરૂપના ભાવમાં ક્યાં બીજું કંઈ આવે, કોઈ પણ પ્રકારનો પરિગ્રહ આવે? સ્વરૂપ ભાવે પોતાનું જેવું સ્વરૂપ છે, સ્વભાવ જેવો છે, એ સ્વરૂપે પોતે પોતાના સ્વરૂપે રહે તો પછી ક્યાં કોઈ પરિગ્રહ આવે? બધા પ્રકારના અંતરંગ બાહ્ય પરિગ્રહ બધા જ છૂટી જાય તો જ એ ચારિત્ર એવું થાય. એટલે સ્વરૂપમાં જેવું સ્વરૂપ છે એવા ભાવે રહેવું, એનો અર્થ જ એ છે કે બાહ્ય અને અંતરંગ નિર્ગ્રંથ દશા હોય એટલે ચારિત્ર છે, જેને આપણે વ્યવહાર ચારિત્ર કહીએ છીએ. બાહ્યમાં એ ચારિત્ર એમાં આવી જાય છે. એટલે મારો આત્મા જ જ્ઞાન છે, મારો આત્મા જ દર્શન અને ચારિત્ર છે, મારો આત્મા જ પ્રત્યાખ્યાન છે, અને મારો આત્મા જ સંવર અને યોગ છે. સંવર, આશ્રવ ન થવા તેવા ભાવ. આશ્રવ ન થાય એવું ક્યારે બને? આશ્રવ ન થાય એવું ક્યારે બને? કે જ્યારે એ વિભાવ ભાવે ન પરિણમે અને સ્વભાવ ભાવે સ્થિર થાય ત્યારે. એટલે પોતે પોતાના સ્વરૂપના ભાવે રહે છે તો એને સંવર છે, અન્યથા એને આશ્રવ થાય છે અને બંધ પણ પડે છે. અને એના પછી યોગ, ધ્યાન, સમાધિ. કોનો યોગ છે? આત્માનો યોગ છે. કઈ શરીરનો યોગ છે એની વાત થોડી કરવી છે. એને પોતાના સ્વરૂપમાં પોતે પોતાના ભાવે રહી જવું, પોતે પોતાનો જ યોગ, પોતાનું જ જોડાણ કરવું છે. આત્મા હું પોતે મારા ભાવે રહી જાઉં એટલે જોડાણ પણ પછી શબ્દ રહેતો નથી. યોગ પછી એમાં તો ખરેખર જોવા જઈએ તો એવું બેપણું પણ છે નહીં. આત્માનો યોગ આત્મા સાથે, એમાં પછી દ્વેત કોઈ રહેતો જ નથી, બેપણું રહેતું જ નથી. એ ધ્યાનની દશા, સમાધિની દશા, કે જેમાં એ પોતે પોતાના સ્વરૂપનું જ જોડાણ કરે છે, યોગ કરે છે, એવો યોગ. એટલે અહીંયા મારો આત્મા જ બધું છે. મારો આત્મા જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, પ્રત્યાખ્યાન છે અને સંવર અને યોગ છે. આ રીતે 277મી ગાથામાં કહેવામાં આવ્યું અને પહેલા 276માં વ્યવહારની વાત કરવામાં આવી. એ બંને ગાથાને સાથે અહીંયા લેવામાં આવી છે અને પછી સમજાવવામાં આવ્યું છે. પ્રશ્નોત્તર માળામાં જે વાત લીધી છે એ થોડોક ભાગ લઈ અને એનું મૂકી દીધી છે, પણ મૂળ ગાથા જ આપણે સમજવી જોઈએ ને. મૂળ ગાથા નો ભાવ શું કહેવા માંગે છે એ વધારે લેવું જોઈએ. ત્યાં તો દ્રષ્ટાંત તરીકે એને મૂકવામાં આવ્યું છે, પણ આપણે દ્રષ્ટાંત તો સમજીએ છીએ કે નિશ્ચય નય અને વ્યવહાર નયનું નિરૂપણ શા માટે છે અને બંને નયો કેમ કરવામાં આવ્યા છે એ તો બધું આપણે જાણી ચૂક્યા છીએ. તો હવે એના કરતાં ગાથા જ વધારે સારી રીતે સમજીએ, એટલા માટે આપણે સમયસારમાંથી એ ગાથા લઈએ છીએ. હવે જો અહીંયા ટીકામાં આ બધી વાતો ખૂબ વિસ્તારપૂર્વક સરસ રીતે સમજાવી છે, તો આજે આપણે એ ગાથા આગળ લઈએ. સમયસારની 276 અને 277 ગાથા ચાલે છે, એમાં ટીકા. ટીકામાં લખ્યું છે અહીંયા કે આચારંગ આદિ શબ્દશ્રુત તે જ્ઞાન છે. આચારંગ આદિ શબ્દશ્રુત તે જ્ઞાન છે, કારણ કે તે શબ્દશ્રુત જ્ઞાનનો આશ્રય છે. શબ્દશ્રુત છે, એ શબ્દશ્રુત જે છે તે શું છે? શબ્દશ્રુત જે શબ્દમાં જ્ઞાન, શબ્દ દ્વારા જ્ઞાન થાય છે, એટલે અહીંયા એ રીતે અપેક્ષાથી કથન છે કે શબ્દશ્રુત એ જ્ઞાનનો આશ્રય છે. આચારંગ આદિ શબ્દશ્રુત છે એમાં તો આપણને સમજણ પડે એવું સહેલી વાત છે. બધા બારંગની વાત છે, શાસ્ત્રોની વાત છે. એ તીર્થંકર ભગવાનની વાણીમાંથી ગણધર ભગવાને જેની રચના કરી બારંગની, એવું જૈન દર્શન, એના જે બારંગ છે એમાં એ બધામાં શું છે? શબ્દ છે. એ શબ્દશ્રુત છે, એ શ્રુત જ્ઞાન છે, એટલે એને શબ્દશ્રુત કહ્યું છે. એ શ્રુત જ્ઞાન છે અને જેને લીધે થઈ અને એ અંતરમાં ભાવ શ્રુત પ્રગટ થાય છે, એટલે એ જ્ઞાન છે. એને શું કહ્યું કે એ કારણ કે તે શબ્દશ્રુત જ્ઞાનનો આશ્રય છે કે જ્ઞાન જે થાય છે શબ્દશ્રુત દ્વારા એ શબ્દશ્રુત એ જ્ઞાન કરાવનારું છે એટલે જ્ઞાનનો એ આશ્રય છે એમ એને કહ્યું. હવે બીજું પણ વાક્ય એની સાથે જે લીધું છે તે કે જીવ આદિ નવ પદાર્થો દર્શન છે કારણ કે તે નવ પદાર્થો દર્શનનો આશ્રય છે. શ્રદ્ધા કરવી છે તો કોની કરવાની છે શ્રદ્ધા? નવ પદાર્થોની શ્રદ્ધા કરવાની છે એટલે જીવ અજીવ અને બીજી પેલી બાકીની જે પાંચ પર્યાય અને પુણ્ય અને પાપ એમ આપણે નવ તત્વની જે શ્રદ્ધા કરીએ છીએ નવ પદાર્થોની જે શ્રદ્ધા કરીએ છીએ એટલે એ અપેક્ષાએ અહીંયા એમ કહેવામાં આવ્યું કે જીવ આદિ નવ પદાર્થો દર્શન છે. શ્રદ્ધા એની કરીએ છીએ ને કે આ આ છે આ આ છે એ શ્રદ્ધા કરવાની છે ને એટલે એને દર્શન કહ્યું. જીવ આદિ નવ પદાર્થો દર્શન છે કારણ કે તે નવ પદાર્થો દર્શનનો આશ્રય છે. દર્શનનો આશ્રય છે દર્શન માટે શ્રદ્ધા જેની કરવાની છે તે નવ પદાર્થો છે માટે એ દર્શનનો આશ્રય કહેવાય. એ પદાર્થોની શ્રદ્ધા કરવાની છે એટલે દર્શનને માટે એ દર્શનનો આશ્રય એમ કહેવામાં આવ્યું. જેની શ્રદ્ધા શ્રદ્ધાને માટે શું છે તો કોની શ્રદ્ધા છે તો કે નવતત્વની શ્રદ્ધા છે એટલે એ દર્શનનો આશ્રય છે એમ કહ્યું. અને છ જીવનિકાય ચારિત્ર છે. છ જીવનિકાય ચારિત્ર છે કારણ કે તે છ જીવનિકાય ચારિત્રનો આશ્રય છે. ચારિત્રમાં મુખ્ય વાત શું છે કે કોઈપણ જીવની હિંસા ન થવી મુખ્ય વાત એ છે. જે ચારિત્ર જે છે બાહ્ય ચારિત્ર દવ્યલિંગમાં 28 મૂળ ગુણ સહિત જે ચારિત્ર જે છે એમાં વાત શું છે તો કે કોઈપણ જીવ કોઈપણ નિગોદના જીવની પણ હિંસા ન થાય કે હિંસા કરવાનો ભાવ પણ ન થાય કે વિકલ્પ પણ ન થાય એવું ચારિત્ર પાળવું એવી રીતે એની ક્રિયા હોય એટલે એવું ચારિત્ર જે છે તે કોને લઈને છે તો કે છ જીવનિકાય જે છે એને લઈને એવું ચારિત્ર છે. એટલા માટે એમ કહ્યું કે છ જીવનિકાય ચારિત્ર છે કારણ કે તે છ જીવનિકાય ચારિત્રનો આશ્રય છે. એ ચારિત્ર માટે થઈને છ જીવનિકાય ની હત્યા ન થાય એ મુખ્ય વાત થાય છે ને એની હિંસા ન થાય એને દુઃખ ન પહોંચે એટલે એ ચારિત્રનો આશ્રય કહેવાય. છ જીવનિકાય એ ચારિત્રનો આશ્રય છે એને લઈ અને ચારિત્ર બાહ્યલિંગ જે છે બાહ્ય ચારિત્ર છે દ્રવ્યલિંગ કહીએ છીએ જેને એ ચારિત્ર એને લઈને છે. છ જીવનિકાય નથી તો પછી એમાં ક્યાં હિંસા થાય? હિંસા થાય જ નહીં. તો છ જીવનિકાય છે તો હિંસા થવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે ને. છ જીવનિકાય હોય જ નહીં તો ક્યાં પછી પ્રશ્ન જ ઉપસ્થિત થાય છે ચારિત્રનો. એટલે અહીંયા વાત એ કરે છે કે છ જીવનિકાય એ ચારિત્રનો આશ્રય છે એ પ્રમાણે વ્યવહાર છે. આ વ્યવહાર નયનું કથન કહેવામાં આવ્યું. આ રીતે વ્યવહાર છે. શુદ્ધ આત્મા જ્ઞાન છે. હવે જો આગળ વાત કરે છે અહીંયા શુદ્ધ આત્મા જ્ઞાન છે કારણ કે તે એટલે શુદ્ધ આત્મા જ્ઞાનનો આશ્રય છે. જ્ઞાન કોનું કરવાનું છે? જગતના પદાર્થોનું કે પોતાના સ્વરૂપનું? પરમાર્થે એને પોતે પોતાના સ્વરૂપને જ જાણવાનું છે એનું જ જ્ઞાન છે. અને જ્યારે એને અનુભવ થાય છે ત્યારે પણ એ પોતે પોતાના સ્વરૂપને જ જાણે છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે પૂર્ણતાએ પહોંચે છે ત્યારે પણ પછી એ પોતે પોતાના સ્વરૂપને જ જાણે છે. કે જગતના પદાર્થોને જાણવા જાય છે એમ નથી, એનો ઉપયોગ બહારમાં જતો જ નથી. સર્વજ્ઞ બધાને જાણે છે એ તો શક્તિ અપેક્ષાએ આપણે કથન કરીએ કે સર્વજ્ઞનું જ્ઞાન કેવું છે, સર્વજ્ઞતા કેવી છે. તો સર્વજ્ઞતાનું વર્ણન આવે ત્યારે આપણે એમ કહીએ કે જગતના બધા જ પદાર્થોની ત્રણેય કાળની પર્યાયોને એક સમયમાં યુગપત જાણે. પણ જાણે છે કોને? કેવળ જ્ઞાન કરીને એ બધાને જાણે છે? કેવળ જ્ઞાન કરે છે પછી પ્રભુ શું કરે છે? પોતે પોતાના સ્વરૂપને જ જાણે છે, પોતાના સ્વરૂપમાં જ રહે છે. બહાર ક્યાંય જ્ઞાન કરવા જતા નથી, બહાર ક્યાંય જ્ઞાન કરવા જતા નથી. એટલે અહીંયા વાત કરે છે કે પ્રમાણ કે શુદ્ધ આત્મા જ્ઞાન છે કારણ કે તે શુદ્ધ આત્મા જ્ઞાનનો આશ્રય છે. શુદ્ધ આત્મા એ જ્ઞાનનો આશ્રય. અહીંયા આ નિશ્ચય નહીંની વાત ચાલે છે ને. હવે પહેલા ઉપર જે કહ્યું તે વ્યવહાર નહીંની વાત કરી લીધી, હવે શુદ્ધ આત્મા એ જ્ઞાનનો આશ્રય છે. જ્ઞાન શુદ્ધ આત્માનું કરવાનું છે એટલે શુદ્ધ આત્મા છે તે અહીંયા કહ્યું છે કે શુદ્ધ આત્મા જ્ઞાન છે કારણ કે તે શુદ્ધ આત્મા જ્ઞાનનો આશ્રય છે. શુદ્ધ આત્મા દર્શન છે કારણ કે તે દર્શનનો આશ્રય છે. અવલોકન કરી, જ્ઞાન કરી અને પછી શ્રદ્ધા કરવાની છે. તો કોની શ્રદ્ધા કરવી છે? જગતની, જગતના પદાર્થોની કે પોતાની? તો કે જગતની ને જગતના પદાર્થોની શ્રદ્ધા તો પછી આપોઆપ થવાની જ છે. જેવી પોતાની શ્રદ્ધા થશે, સમ્યક શ્રદ્ધા પોતાની પોતાના સ્વરૂપની, કે બધા પદાર્થોથી હું ભિન્ન ભગવાન આત્મા શુદ્ધ છું એવી જો શ્રદ્ધા થશે તો પછી બાકી બીજી શ્રદ્ધા તો પડેલી જ છે, સાથે એની સાથે જ રહેલી છે. એટલે સાચા અર્થમાં જોવા જઈએ તો શ્રદ્ધા પણ એને પોતાના સ્વરૂપની શ્રદ્ધા કરવાની છે, જ્ઞાન પણ પોતાના આત્માનું જ કરવાનું છે. એટલે નિશ્ચયથી જે કરવાનું છે એની વાત અહીંયા કહે છે કે નિશ્ચય નહીંથી જો જોવા જઈએ તો જ્ઞાન એ પોતાના આત્માનું પોતાનું જ્ઞાન છે, અને શ્રદ્ધા પણ એને પોતાની પોતાના આત્માની જ શ્રદ્ધા છે, શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા છે. એટલે શુદ્ધ આત્મા દર્શન છે, કારણ કે તે દર્શનનો આશ્રય છે. અને શુદ્ધ આત્મા ચારિત્ર છે, શુદ્ધ આત્મા ચારિત્ર છે, કારણ કે તે ચારિત્રનો આશ્રય છે. શુદ્ધ આત્મ સ્વરૂપમાં એ રહેશે જેવું પોતાનું સ્વરૂપ છે, એવા સ્વરૂપે જ એવું પરિણમી જવું, એટલે એ ચારિત્ર થઈ ગયું. પછી એમાં કોઈ વાત રહેતી નથી, હિંસાની પણ વાત રહેતી નથી, કોઈ પણ પ્રકારની બીજી વાત રહેતી જ નથી. એટલે શુદ્ધ આત્મા એ જ ચારિત્ર છે, શુદ્ધ આત્માનું સ્વરૂપ છે એ જ ચારિત્ર છે. શુદ્ધ આત્માનું સ્વરૂપ ચારિત્ર કઈ રીતે છે? કે શુદ્ધ આત્માનું જેવું સ્વરૂપ છે, જેવો ભાવ છે, જે રીતે એનું પરિણમન થઈ રહ્યું છે, એવું જ પરિણમન કરવું, અન્ય પ્રકારે પરિણમન ન કરવું, એવા ભાવે જ રહેવું, તો એ શું થાય? તો કે ચારિત્ર થાય, એ ચારિત્ર થાય. કેમ કે એવું થાય ત્યારે બાહ્યમાં પછી શું હોય? કંઈ ન હોય. બાહ્યમાં કોઈ પણ પ્રકારે હિંસા હોય જ નહીં, છ જીવની કાયની હિંસા પછી એનો ભાવ કે વિકલ્પ પણ કંઈ હોય જ નહીં. કેમ કે પોતે શુદ્ધ આત્મ સ્વરૂપે જ્યારે પરિણમી રહ્યો છે ત્યારે પછી બારમાં એ પ્રમાણે જ હોય. એટલે એવું નિર્ગ્રંથ મુનિપણું જ હોય, જેને ચારિત્ર નિશ્ચય ચારિત્ર હોય એને બાહ્યમાં નિર્ગ્રંથ મુનિપણું જ હોય. આપણે વારંવાર આ વાત લઈએ છીએ, અષ્ટભાવના સ્વાધ્યાયની અંદર ઘણી વાર આ વાત કરી છે કે એમ જ હોય, બહારમાં પછી એમ જ હોય. એવું બને જ નહીં કે અંતરંગ ચારિત્ર હોય ને બાહ્યમાં ચારિત્ર ન હોય ને કપડાં પહેરીને બેઠો હોય, બને જ નહીં, એવું હોઈ શકે જ નહીં. એવું હાથીના ઓદા ઉપર બેઠા બેઠા એવું ચારિત્ર થાય જ નહીં, કેવળ જ્ઞાન થાય જ નહીં, અશક્ય વાત છે. કેવી રીતે થાય? શક્ય જ નથી. બહુ શાંતિથી તર્કથી વિચાર કરવાનો છે. ઘણી બધી વસ્તુઓ જે છે કોઈકે કોઈક પ્રકારે ક્યાંક કોઈકે લખી દીધી હોય તો પછી એમાં સમજવું જોઈએ કે ભાઈ તર્ક દ્વારા તર્કથી સુસંગત નથી અને આ મૂળ સિદ્ધાંતની વિરુદ્ધ જાય છે. તો ભલે કોઈકે લખી એથી કંઈ બધું આપણે માન્ય રાખવાની જરૂર નથી. તો અહીંયા વાત ચાલે છે જ્ઞાન દર્શન અને ચારિત્રની નિશ્ચયથી. એટલે અહીંયા કહ્યું કે શુદ્ધ આત્મા જ્ઞાન છે, કારણ કે તે શુદ્ધ આત્મા જ્ઞાનનો આશ્રય છે. શુદ્ધ આત્મા દર્શન છે, કારણ કે તે દર્શનનો આશ્રય છે. અને શુદ્ધ આત્મા ચારિત્ર છે, કારણ કે તે ચારિત્રનો આશ્રય છે. એ પ્રમાણે નિશ્ચય છે. હવે તેમાં વ્યવહારને પ્રતિષેધ્ય અર્થાંત નિષેધ્ય છે. નિષેધ કરવા જેવું શું છે વ્યવહારને? કેમ? અહીંયા કારણ આપ્યું છે. કારણ કે આચારાંગ આદિને જ્ઞાનનું આશ્રયપણું અનૈકાંતિક છે, એટલે વ્યભિચારયુક્ત છે. શું કહે છે અહીંયા? એ નિષેધવા યોગ્ય કેમ કયો? વ્યવહારનય જે છે એને નિષેધવા યોગ્ય કેમ કયો? જે વ્યવહારનયની વાત પહેલા કહી કે આચારંગ આદિની વાત કરી શબ્દના જ્ઞાનની, એને એવા વ્યવહારનયને નિષેધવા યોગ્ય કયો છે? તો કે આચારંગ આદિને જ્ઞાન આદિનું આશ્રયપણું અનૈકાંતિક છે, એટલે વ્યભિચારયુક્ત છે. શબ્દશ્રુત આદિને જ્ઞાન આદિના આશ્રય સ્વરૂપ માનવામાં વ્યભિચાર આવે છે. કેમ કે શબ્દશ્રુત આદિ હોવા છતાં જ્ઞાન આદિ નથી પણ હોતા, માટે વ્યવહારને પ્રતિષિદ્ધ છે. આમાં એમાં કહેવા માંગે છે કે શબ્દ દ્વારા જ્ઞાન જ હોય એવો કોઈ અર્થ થતો નથી. શબ્દશ્રુત આદિને જ્ઞાન આદિના આશ્રય સ્વરૂપ માનવામાં વ્યભિચાર આવે છે, દોષ આવે છે. કેમ કે શબ્દશ્રુત આદિ હોવા છતાં, શબ્દશ્રુત આદિ હોવા છતાં જ્ઞાન આદિ નથી પણ હોતા. શબ્દ હોય એટલે જ્ઞાન હોય છે એમ નથી પણ હોતું, માટે એમાં દોષ આવે છે. માટે એ વ્યવહાર નહીંથી જે કહેવામાં આવેલું જે છે એને નિષેધવામાં આવ્યું. જે પહેલા વ્યવહારનયથી વાત જે કરવામાં આવી હતી એને નિષેધવામાં આવી. વ્યવહારનયથી શું કહેવામાં આવ્યું હતું ટીકાની શરૂઆતમાં? કે આચારંગ આદિ શબ્દશ્રુત તે જ્ઞાન છે, કારણ કે તે શબ્દશ્રુત જ્ઞાનનો આશ્રય છે. અને હવે એની સ્પષ્ટતા કરી અને હવે એમાં એમ જણાવ્યું કે એને નિષેધવા યોગ્ય સમજવું. કેમ નિષેધવા યોગ્ય સમજવું? કેમ કે જે શબ્દશ્રુત છે તે શબ્દશ્રુત આદિને એ જ્ઞાન આદિના આશ્રય સ્વરૂપ માનવામાં દોષ આવે છે. શબ્દશ્રુતને જ્ઞાનના આશ્રય રૂપે માનવામાં દોષ આવે. શું દોષ આવે છે? કે શબ્દશ્રુત હોય છતાં પણ જ્ઞાન ન હોય માટે વ્યવહાર નય પ્રતિષિદ્ધ છે. એ જ રીતે આગળ કહે છે કે અને નિશ્ચય નય છે તે વ્યવહાર નયનો પ્રતિષેધક છે. નિશ્ચય નય છે તે વ્યવહાર નયનો પ્રતિષેધક છે. પ્રતિષેધક એટલે નિષેધ કરનારો. નિશ્ચય નય એ વ્યવહાર નયને નિષેધ કરનારો છે, કારણ કે શુદ્ધ આત્માને જ્ઞાન આદિનું આશ્રયપણું ઐકાંતિક છે. શુદ્ધ આત્માને જ્ઞાન આદિનું આશ્રયપણું ઐકાંતિક છે, એટલે કે શુદ્ધ આત્માને જ્ઞાન આદિનો આશ્રય માનવામાં વ્યભિચાર નથી. પેલામાં શું હતું? અનૈકાંતિક છે એટલે વ્યભિચાર આવતો હતો. જુદું જુદું પણ હોય, ત્યાં જ્ઞાન હોય અને ન પણ હોય એમ વાત આવતી હતી. શેમાં? શબ્દશ્રુતમાં. શબ્દશ્રુતમાં જ્ઞાન હોય અને ન પણ હોય એટલે એમાં અનૈકાંતિક થતું હતું, એટલે એમાં દોષ આવતો હતો, એટલે એને નિષેધવામાં આવ્યો. પણ જો નિશ્ચય નહીંથી જે વાત કરવામાં આવી, શું વાત કરવામાં આવી? કે શુદ્ધ આત્માને જ્ઞાન કહેવામાં આવ્યું. તો શુદ્ધ આત્માને જ્ઞાન કહીએ તો એમાં કોઈ દોષ નથી આવતો, એ વાત અહીંયા સમજાવે છે. શું સમજાવે છે? કે નિશ્ચય નય વ્યવહારનો પ્રતિષેધક છે, કારણ કે શુદ્ધ આત્માને જ્ઞાન આદિનું આશ્રયપણું એકાંતિક છે. એટલે એકાંતે એમ જ છે, જ્ઞાન તે આત્મા, આત્મા તે જ્ઞાન, એવું જ છે. એ સાચું છે, એકાંતે લેવામાં આવે તો પણ એ અપેક્ષા તો સાચી જ છે. શુદ્ધ આત્માને જ્ઞાન આદિનો આશ્રય માનવામાં કોઈ દોષ નથી. શુદ્ધ આત્માને જ્ઞાનનો આશ્રય માનવામાં કોઈ દોષ નથી, વ્યભિચાર નથી. કેમ કે જ્યાં શુદ્ધ આત્મા હોય ત્યાં જ્ઞાન હોય જ. જ્ઞાન પણ હોય, દર્શન પણ હોય અને ચારિત્ર હોય. આ વાત હેતુ સહિત સમજાવવામાં આવે છે. આ વાતને અહીંયા આગળ વધારે હેતુ સહિત સમજાવવામાં આવે છે એમ કરીને કહે છે. પણ આપણે અત્યાર સુધીમાં વાત એ સમજ્યા કે વ્યવહાર નહીંથી જે સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે તે બરાબર છે, સમજવા માટે સમજ્યા આપણે. પણ જે નિશ્ચય નહીંથી જે સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે એ પરમ સત્ય છે. એટલે વ્યવહાર નહીંથી જે દર્શાવવામાં આવેલું જે સ્વરૂપ જે છે એને નિશ્ચય નહીંની અપેક્ષાએ જો જોઈએ તો એને છોડવા જેવું છે, એનો એ નિષેધ કરવા જેવો છે એમ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. અને એનું કારણ આપ્યું કે આત્મા એ શુદ્ધ આત્મા છે, એ જ જ્ઞાન છે, શુદ્ધ આત્મા છે, એ જ દર્શન છે, શુદ્ધ આત્મા છે, તે જ ચારિત્ર છે, જેનો હમણાં આપણે પહેલા જ વિસ્તાર કરી લીધો. એ આપણે પહેલા જે વિસ્તાર કર્યો એ વાત અહીંયા આવે, અહીંયા આવી. પહેલા વિસ્તાર આપણે એટલા માટે કર્યો ગાથાની ટીકા લેતા પહેલા કે જેથી કરીને સમજમાં આવે. તો હવે પછી અહીંયા આગળ બીજો પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે આચારંગ આદિ શબ્દશ્રુત એકાંતે જ્ઞાનનો આશ્રય નથી. એને અનેકાંતે જ્ઞાનનો આશ્રય કયો એટલે શું થાય છે? અનેકાંતે છે એટલે પછી એમાં દોષ આવે છે. એમાં જ્ઞાન હોય અને ન પણ હોય એ પ્રમાણેની વાત લેવી છે ને. એટલે કે આચારંગ આદિ શબ્દશ્રુત એકાંતે જ્ઞાનનો આશ્રય નથી. જે શબ્દશ્રુત છે તેને એકાંતે જ્ઞાનનો આશ્રય નથી, કારણ કે તેના અર્થાંત શબ્દશ્રુતના સદભાવમાં, જ્યારે શબ્દશ્રુત છે ત્યારે સદભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે જ્ઞાનનો અભાવ છે. જો શબ્દશ્રુત જ જો જ્ઞાન હોત, શબ્દશ્રુત જ જ્ઞાન હોત તો પછી પેલા અભવ્યોને પણ એ તો હોય છે, એવું આચારંગ આદિનું જ્ઞાન તો ઘણું હોય છે, તો પછી એમને એ થાય નહીં, એમને અભવ્યપણું રહેત નહીં. શું કહેવું છે? કે આચારંગ આદિ શબ્દશ્રુત એ શબ્દશ્રુત એકાંતે જ્ઞાનનો આશ્રય નથી. એકાંતે એમાં અનેકાંતપણું બતાવી અને એમાં દોષ બતાવ્યો છે કે તેના એટલે શબ્દશ્રુત એ હોય ત્યારે પણ, એટલે કે શબ્દશ્રુતના સદભાવમાં પણ. શબ્દશ્રુત એવું છે, આચારંગ આદિ શબ્દશ્રુત છે, એવું શબ્દશ્રુત છે, છતાં પણ અભવ્યને શુદ્ધ આત્માનો અભાવ એને લીધે જ્ઞાન પરિણમતું નથી. એમને અભવ્યને એ અભવ્યપણું રહ્યું છે તો એમાં શું છે, આવું શબ્દશ્રુત છે છતાં પણ એમને જ્ઞાન નથી, એટલે કે પોતે જ્ઞાનરૂપે પરિણમતા નથી. એનો અર્થ એ થાય છે કે શબ્દશ્રુત છે તે એકાંતે જ્ઞાન જ છે એમ નથી, એમ નથી થતું. એટલા માટે અહીંયા વાત લીધી કે શુદ્ધ આત્માના અભાવને લીધે, અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે જ્ઞાનનો અભાવ છે. શુદ્ધ આત્માના અભાવને લીધે, જેવું શુદ્ધ આત્માનું સ્વરૂપ છે એવું શુદ્ધ આત્માનું સ્વરૂપ અભવ્યએ પ્રગટ કર્યું નથી અથવા પ્રગટ કરી શકતા નથી. જ્યારે આચારંગ આદિનું જ્ઞાન એ તો એ પ્રગટ કરી શકે છે, આચારંગ આદિનું જ્ઞાન તો એમને છે, એ બધું જ્ઞાન જે છે એ બીજાને સમજાવી શકે છે, શીખવાડી શકે છે, પોતાને એ મોઢે છે, મુખપાઠ થઈ ગયું છે, તેમ છતાંય પણ એ પોતે પોતાના શુદ્ધ આત્માનું અનુભવ દ્વારા, શુદ્ધ આત્માનું અનુભવ દ્વારા જ્ઞાન કરી શકતા નથી, એટલે એ રૂપે પરિણમી શકતા નથી, પોતાના સ્વરૂપનું નથી કરી શકતા, એટલે એ અભવ્ય છે. એટલે એ શુદ્ધ આત્માની પ્રાપ્તિ નથી થતી, એને લીધે થઈને એમને એ અભવ્ય રહી ગયા છે. અભવ્યનો અર્થ જ એ છે કે પોતે એ જ્ઞાનરૂપે પરિણમી નથી શકતા, એટલે અભવ્ય છે. અને એવું અભવ્યપણું પોતે શુદ્ધ આત્માના અભાવને લીધે છે, એટલે એનો અર્થ એ થયો કે જો શુદ્ધ આત્માનો અભાવ ન હોત તો એમને પણ આત્માનું જ્ઞાન હોત અને એ અભવ્ય ન હોત. એટલે જ્ઞાનમાં મુખ્ય કોણ છે, તો કે શુદ્ધ આત્મ સ્વરૂપ છે. શુદ્ધ આત્મા જ એ જ્ઞાન છે, પેલું શબ્દશ્રુત છે તે જ્ઞાન નથી, એમ સમજાવવું છે અહીંયા. શુદ્ધ આત્મા છે તે જ જ્ઞાન છે, શબ્દશ્રુત છે તે જ્ઞાન નથી. એટલે જે શુદ્ધ આત્મા છે તે જ્ઞાન છે, એટલે નિશ્ચયથી જે જ્ઞાન કહેવામાં આવ્યું તે જ જ્ઞાન છે. એટલે વ્યવહારથી જે જ્ઞાન કહેવામાં આવ્યું આચારાંગ આદિના જ્ઞાનને, શબ્દશ્રુતને, એને અહીંયા નિષેધવામાં આવ્યું. આખી વાત નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં બહુ સરસ રીતે અહીંયા સમજાવવામાં આવ્યો છે. માત્ર ઉદાહરણ તરીકે આપણે નથી સમજવું, પણ એને બરાબર સારી રીતે સમજીએ જેથી કરીને આપણને વાત બરાબર પાકી થઈ જાય, આત્માને જે જાણવું છે તે જાણી લે. આગળ અહીંયા કહે છે કે જીવાદી, હવે બીજું બધું એ જ પ્રમાણે સમજાય એવું છે કે જીવાદી નવ પદાર્થો દર્શનનો આશ્રય નથી, કારણ કે તેમના સદભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે દર્શનનો અભાવ છે. છ જીવની કાય ચારિત્રનો આશ્રય નથી, નિશ્ચય નહીંથી હવે વાત કરવી છે, સમજાવવું છે. કારણ કે તેમના સદભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે ચારિત્રનો અભાવ છે. છ જીવની કાય છે એટલે ચારિત્ર છે જ એમ નથી, એના સદભાવની અંદર પણ જે પેલા અભવ્ય જીવો છે એને શુદ્ધ આત્માનો અભાવ છે, શુદ્ધ આત્માનો અભાવ છે, એટલે કે શુદ્ધ આત્મ તત્વ એમણે પકડ્યું નથી, એમને ગ્રહ્યું નથી, સ્વરૂપની પ્રાપ્તિ થઈ નથી, એટલે એમને એ રીતે ચારિત્રનો અભાવ છે, સ્વરૂપમાં રમણતા કરી નથી. છ જીવની કાય છે એટલે એની હિંસા નથી કરવી એવો ભાવ વર્તે છે, તેમ છતાંય પોતે સ્વરૂપમાં રમણતા કરતા નથી, છતાં પણ પોતે સ્વરૂપના લક્ષ્ય તેમાં એકાગ્ર થઈ અને તેમાં પછી લીન થઈ અને એમાં રમણતા કરતા નથી, એવા ચારિત્રનો અભાવ છે. કેવા ચારિત્રનો ભાવ છે કે એ જીવની કાયની અહિંસાનો ભાવ તો છે જ એમને, એ તો બધું છે, જીવની કાય પણ છે, તેમ છતાંય એ અભવ્ય જીવ છે તે પોતે પોતાના સ્વરૂપમાં જતા નથી અને ત્યાં રમણતા કરતા નથી, ત્યાં રહેતા નથી, ત્યાં ટકતા નથી, એટલે એમને એ નિશ્ચય ચારિત્ર નથી. કારણ કે તેમના સદભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે ચારિત્રનો અભાવ છે. શુદ્ધ આત્મા જ જ્ઞાનનો આશ્રય છે, કારણ કે આચારંગ આદિ શબ્દશ્રુતના સદભાવમાં કે અસદભાવમાં તેના અર્થાંત શુદ્ધ આત્માના સદભાવથી જ જ્ઞાનનો સદભાવ છે. શુદ્ધ આત્મા જ દર્શનનો આશ્રય છે, કારણ કે જીવ આદિ નવ પદાર્થોના સદભાવમાં કે અસદભાવમાં તેના અર્થાંત શુદ્ધ આત્માના સદભાવથી જ દર્શનનો સદભાવ છે. અને એ જ પ્રમાણે શુદ્ધ આત્મા જ ચારિત્રનો આશ્રય છે. કારણ કે છ જીવની કાયના સદભાવમાં કે અસદભાવમાં, એટલે કે તેના અર્થાંત શુદ્ધ આત્માના સદભાવથી જ ચારિત્રનો સદભાવ છે. એટલે ત્રણે ત્રણમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર, ત્રણે ત્રણની અંદર વ્યવહાર નહીંથી જેનો સદભાવ કયો છે, એ સદભાવ હોવા છતાં પણ શુદ્ધ આત્માનો સદભાવ છે તો જ એવા જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. એ સિવાય એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર હોય નહીં. એટલે નિશ્ચયથી જે વાત કહેવામાં આવી, એ નિશ્ચયથી કહેલી વાત સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર વિશેની, એ બધી વ્યવહાર નહીંથી જે વાત કહેવામાં આવી એ વ્યવહારને નિષેધે છે. એ વ્યવહારને નિષેધે છે, કેમ કે વ્યવહારમાં એ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. એ જ્ઞાનમાં પણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, દર્શનમાં, શ્રદ્ધામાં પણ પોતાને એવું આત્મસ્વરૂપ શ્રદ્ધામાં આવતું નથી, કે ચારિત્રમાં પણ એવું પોતાનું સ્વરૂપની રમણતા થતી નથી. એટલે એ રીતે એ બધું જ રહી જાય છે. એટલે માત્ર કહેવા માત્ર પૂરતું જ એ વ્યવહારથી જે કહેવામાં આવ્યું એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર છે, એ ઉપચાર છે, એ સત્યાર્થ નથી. એટલે એનો નિષેધ છે. અહીંયા ભાવાર્થમાં પણ એ વાત લીધી છે કે આચારંગ આદિ શબ્દશ્રુતનું જાણવું, પછી જીવ આદિ નવ પદાર્થોનું શ્રદ્ધાન કરવું તથા છ કાયના જીવોની રક્ષા, એ સર્વ હોવા છતાં અભવ્યને જ્ઞાન, દર્શન, ચારિત્ર નથી હોતા. તેથી વ્યવહાર નય તો નિષેધ છે, એવો વ્યવહાર નય નિષેધવા યોગ્ય છે. અને શુદ્ધ આત્મા હોય ત્યાં જ્ઞાન, દર્શન, ચારિત્ર હોય જ છે. તેથી નિશ્ચયને વ્યવહારનો નિષેધક છે, નિશ્ચય નય છે તે વ્યવહારનો નિષેધ કરનારો છે. માટે શુદ્ધ નય ઉપાદેય કહ્યો છે. આ રીતે અહીંયા 276 અને 278 ગાથા, 276 અને 277 ગાથા અહીંયા કહેવામાં આવી. તો આપણે 254માં પ્રશ્નનો બીજો ભાગ, જે પ્રશ્નોત્તર માળામાં જે લેવામાં આવ્યો હતો, એ અહીંયા આપણે પૂરો કર્યો. મૂળ જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં 254 પ્રશ્નના જવાબરૂપે ગઈ વખતે પહેલો ભાગ કર્યો હતો, અને અહીંયા આજે બીજો ભાગ જે હતો એ આ રીતે હતો. તો એ જ મૂળ ભાગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે આવતી વખતે પ્રશ્ન 155 લઈશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.